પ્રભુ, અમે તમને મળવા માટે આવ્યા છે. અને પવિત્ર આત્મા દેવ, તમે જીવતા છો અને જીવતાઓની સાથે તમારો સંબંધ છે, અને તેથી પ્રભુ ઈસુમાં આજની મુલાકાત પ્રભુ શક્ય બને, તમારી સાથેની મુલાકાત શક્ય બને. અને જ્યારે પ્રભુ અમે તમને મળીએ તમારા વચનોમાં, અમે તમને નિહાળીએ તમારા વચનોમાં, અમે તમારો પ્રેમ અને તેનો સ્પર્શ અમે અનુભવીએ. તમારા આશીર્વાદો પ્રભુ તેનો અમે અનુભવ કરીએ. અને તેથી પ્રભુ પવિત્ર આત્મા દેવ, આ મુલાકાતને અમારા મુક્તિ આ પ્રભુ ઈસુમાં તમે શક્ય બનાવો. તમારા દાસને વધસ્તંભની પાછળ રાખો પ્રભુ, કારણ કે વધસ્તંભ એ અમારા જીવનમાં આગળ રહે, અમારો પ્રભુ ઈસુ આગળ રહે, અમે ઘટતા જઈએ પ્રભુ તમે વધતા જાઓ. સમયને, વચનને, એક એક વ્યક્તિને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ. તમારો મહિમા થવા દો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમેન. જો કે નાતાલના દિવસો છે, પરંતુ નાતાલના સબ્જેક્ટને મેં સ્પર્શ કર્યો નથી. પણ છેલ્લા દિવસ, થોડા દિવસોથી આપણે જોઈએ છે હિબ્રુઓના પત્રના અભ્યાસમાં આજે પણ આપણે આગળ જવા માંગીએ છીએ. ક્રાઇસ્ટ ઇઝ અબવ ઓલ. આપણે જોઈ ગયા કે આજે યહૂદી ખ્રિસ્તીઓ થયા હતા અને તેઓને લાગ્યું કે અમે ઘણું બધું ગુમાવ્યું છે, અમારા પર્વો અને અમારી 10 આજ્ઞાઓ અને પ્રબોધકો અને આ બધું અમે ગુમાવ્યું છે. પરંતુ આ હિબ્રુઓના પત્રનો લેખક તેમને સમજાવે છે કે તમે કશું જ ગુમાવ્યું નહીં. ક્રાઇસ્ટ ઇઝ અબવ ઓલ, અને પ્રભુ ઈસુમાં સર્વ સંપૂર્ણતા છે એ હિબ્રુઓના પત્રના લેખકે તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તેથી આપણે છેલ્લા જે બે રવિવાર આપણે જોઈ ગયા કે ક્રાઇસ્ટ ઇઝ અબવ ઓલ, પ્રભુ ઈસુ એ સર્વ કરતા મહાન છે. પ્રભુ ઈસુ એ પ્રબોધક કરતા મહાન છે, પ્રભુ ઈસુ એ દૂતો કરતા મહાન છે, પ્રભુ ઈસુ એ પ્રમુખ યાજક કરતા મહાન છે, એ જૂના કરાર કરતા પ્રભુ ઈસુમાં થયેલો નવો કરાર એ ઉત્તમ અને એ ઊંચો છે. એ બધી બાબતો આપણે જોઈ ગયા. અને પ્રભુ ઈસુ સર્વ કરતા મહાન, હી ઇઝ અ સુપિરિયર, હી ઇઝ અ ગોડ, હી ઇઝ અબવ ઓલ ગોડ, એ આપણે જોઈ ગયા. અને પ્રભુ, અને આ જે રાઇટર કહે છે કે પ્રભુ ઈસુ સર્વ કરતા મહાન અને સુપિરિયર છે, તેની લાયકાત તથા તેની સમાનતાની પદ્ધતિસરની રજૂઆત આ પત્રના લેખકે રજૂ કરી છે. અને તેથી હિબ્રુઓના પત્રનો લેખક એ કહે છે કે દૂતો દ્વારા નહીં, પ્રબોધકો દ્વારા નહીં, પણ છેલ્લા સમયમાં તેના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા તે આપણી સાથે બોલ્યા. પહેલી બાબત. બીજી બાબત કહે છે કે તે સઘળાનો વારસદાર છે. ત્રીજી બાબત, જેના વડે જગતોને ઉત્પન્ન કરવામાં આવ્યા. ચોથી બાબત, તે તેના ગૌરવનું તેજ અને તેના સત્વની આબેહૂબ પ્રતિમા છે. પાંચમી બાબત, પોતાના પરાક્રમના શબ્દથી તે સઘળાને નિભાવી રાખે છે. અને છઠ્ઠી બાબત કહે છે કે તે આપણા પાપોનું પ્રાયશ્ચિત્ત બન્યો છે. અને છેલ્લી બાબત કહે છે કે હી સેટ ડાઉન એટ ધ રાઇટ હેન્ડ ઓફ ગોડ, કે જે પાપોનું પ્રાયશ્ચિત કરીને એ ઈશ્વર પિતાના જમણે હાથે બિરાજમાન છે. આ બધી બાબતો એ વારાફરથી એક પછી એક બતાવી. અને આ જુઈશ જે ખ્રિસ્તી થયેલા, જેઓ પાછા હટી જવા માંગતા હતા, હટી જવાની તૈયારીમાં હતા, તેઓને જણાવવામાં છે ક્રાઇસ્ટ ઇઝ અબવ ઓલ. તમે કશું જ ગુમાવ્યું નથી, તમે કશું જ ગુમાવ્યું નથી. અને તેથી કહે છે તે આપણા પાપોનું પ્રાયશ્ચિત છે. હી ઇઝ ગ્રેટર ધેન એન્જલ્સ, હી ઇઝ ગ્રેટર ધેન પ્રોફેટ્સ. અને કહે છે કે તેથી તમે જોશો તો તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે લક્ષ રાખીએ. શું કહે છે બીજો અધ્યાય કે છે, તેથી જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ. વાય શુડ વી પે મોર અટેન્શન, એ આપણે જોઈ ગયા. કેમ કે દૂતો દ્વારા અને પ્રબોધકો દ્વારા જે વચનો તે સમયમાં લોકોને આપવામાં આવ્યા અને એ લોકોએ સાંભળ્યા નહીં, તેના પરિણામો તેમને ભોગવવા પડ્યા, તેમણે ભોગવવા પડ્યા. તો આ છેલ્લા સમયમાં જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પોતાના એકાકી જે પુત્ર દ્વારા જે વચનો મોકલવામાં આવ્યા તેની અસર અને તેના પરિણામો કેટલા ભયંકર હોઈ શકે. અને તેથી કહે છે કે જે વાતો આપણા સાંભળવામાં આવી તે ઉપર આપણે વધારે કાળજીપૂર્વક લક્ષ રાખવું જોઈએ. વાય ઇટ ઇઝ ગ્રેટ સાલ્વેશન, કે છે તેવા મહા તેવા મહાન તારણ વિશે આપણે બે દરકાર રહીએ તો શી રીતે બચીશું, એ બાબત આપણે જોઈ ગયા. વાય ઇટ વોઝ ગ્રેટ સાલ્વેશન, કારણ કે ઈશ્વર એ માનવ પુત્ર બન્યા, એન્ડ હી ગેવ હિમસેલ્ફ ફોર યુ એન્ડ મી, ફોર હોલ મેન કાઇન્ડ, એન્ડ હિમ વી આર રિડીમ્ડ એન્ડ વી બીકેમ હિઝ પીપલ, હિઝ ચિલ્ડ્રન, હિઝ સન્સ એન્ડ ડોટર. વી હેવ ધીસ હેરિટેજ, વી હેવ ધીસ સ્પેશિયલ રાઇટ ટુ બી કોલ્ડ હિઝ સન એન્ડ ડોટર. અને તેથી એ મહાન તારણ, કારણ કે ઈશ્વર એ માણસ બન્યો અને એ વધસ્તંભ પર ગયા અને તેમણે તમારા માટે અને મારા માટે પ્રાણ આપ્યો અને તેની કિંમત છે. અને તેથી આપણે કહે છે કે ઇટ વોઝ અ ગ્રેટ એન્ડ ઇટ ઇઝ અ ગ્રેટ સાલ્વેશન. અને વાય જીસસ બીકમ મેન, શા માટે તે માણસ બન્યા તે પણ આપણે જોઈ ગયા પાછલા રવિવારની અંદર, કે સૌ પ્રથમ જે આદમ અને હવા જે વારસો હતો આ એદન બાગની અંદર, એ વારસો એ છીનવાઈ ગયો હતો અને એ વારસો પાછો મેળવવાને માટે પ્રભુ ઈસુ એ માણસ બન્યા. આપણી સંગત અને આપણી ભાગીદારી જે ઈશ્વર સાથેની હતી એ તૂટી ગઈ. આદમ અને હવાએ પાપ કર્યું. ઈશ્વર શ્રી સાંજના સુંદર ફોરે, ઠંડા ફોરે તેમને મળવા માટે આવતા હતા. એ મુલાકાત, એ ભાગીદારી, એ પાર્ટનરશિપ એ તૂટી ગઈ અને એ પાછી મેળવવા માટે પ્રભુ ઈસુ એ માણસ બન્યા. અને મૃત્યુની બીકથી અને મૃત્યુના પંજામાંથી અને મૃત્યુના દંડથી તમારો અને મારો છુટકારો થાય તેના માટે પ્રભુ ઈસુ માણસ બન્યા. એ અધિકાર શેતાનની પાસે હતો, એ પ્રભુ ઈસુએ લઈ લીધો અને એ પુનરુત્થાન પામે. તેથી જ્યારે જ્યારે મૃત્યુની બીક આપણને લાગે, વી ડોન્ટ હેવ ટુ વરી. વાય? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામેલા છે અને એ અધિકાર એમણે શેતાનની પાસે લઈ લીધો. સો વી ડોન્ટ હેવ ટુ વરી, વી ડોન્ટ હેવ ટુ ફિયર ઓફ ડેથ. અને તેના માટે પ્રભુ ઈસુ એ માણસ બન્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માણસ બન્યા અને સર્વ પરિસ્થિતિ અને સંજોગોમાંથી અને દુઃખોમાંથી તે પસાર થયા અને સર્વ તે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો. અને તેથી એ પરીક્ષણમાંથી પસાર થયા અને તેથી હવે જેઓ પરીક્ષણમાં આવે છે, જેઓ પરીક્ષણમાંથી પસાર થાય છે, જે પરિસ્થિતિમાંથી તેઓ આપણે પસાર થાય છે, તેઓને એ શક્તિમાન કરવા માટે, તે સહાય કરવા માટે, તે મદદ કરવા માટે તૈયાર છે અને તેના માટે તેઓ માણસ બને છે. અને આ બધી બાબતો આ ખ્રિસ્તીઓને બતાવવામાં આવી, સમજાવવામાં આવી. અને તેથી ત્રીજો અધ્યાય કહે છે કે એ માટે ઓ પવિત્ર ભાઈઓ, ધેર ફોર. જો આ ત્રીજા અધ્યાયની શરૂઆત કેવી થશે કે એ માટે ઓ પવિત્ર ભાઈઓ, જ્યારે જ્યારે આ ધેર ફોર એ શબ્દ આવે છે, વાય ઇઝ ઇટ ધેર, આપણે પ્રશ્ન પૂછીએ શા માટે આ વાક્યની શરૂઆત આ રીતે કરવામાં છે. એ માટે ઓ પવિત્ર ભાઈઓ, સ્વર્ગીય તેના ભાગીદાર આપણે જે સ્વીકારી છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખો. ચોક્કસ દૂતોનું સાંભળવાનું છે, પ્રબોધકો પર આપણે વિચાર કરવાનો છે, જોવાનું છે, આપણું લક્ષ્ય રાખવાનું છે. બટ વી મસ્ટ, અવર ગેઝ ઇઝ ટુ બી ઓન જીસસ ક્રાઇસ્ટ એન્ડ ઓનલી જીસસ ક્રાઇસ્ટ. આપણું કેન્દ્રસ્થાન ક્યાં હોવું જોઈએ? એ પ્રભુ ઈસુ. આપણા જીવનનું કેન્દ્રસ્થાન કોણ હોવું જોઈએ? પ્રભુ ઈસુ. અને તેથી કહે છે કે આપણે જે સ્વીકાર્યું છે તેના પ્રેરિત તથા પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખ્યો, કારણ કે દૂતો કરતા અને પ્રબોધકો કરતા તે મહાન છે. સો વી શુડ બી ફૂલ્લી ફોકસ ઓન જીસસ. આપણા પ્રમુખ યાજક ઈસુ પર આપણે લક્ષ રાખવાનું છે. આપણું લક્ષ ક્યાં છે? પેલા ભીમે તો કહી દીધું કે મને તો પક્ષી દેખાય છે, પક્ષીની આંખ દેખાય છે, અને સામેના કોતરમાં પેલો બિલાડો ફરે છે એ પણ મને દેખાય છે. અને અર્જુને કહ્યું કે મને તો ફક્ત પક્ષીની આંખ દેખાય છે. શું એ લક્ષ તમારું અને મારું આ દિવસમાં છે? શું પ્રભુ ઈસુ પર તમારું અને મારું કેન્દ્ર સ્થાન છે? આપણું લક્ષ ક્યાં છે? ઘણી બધી વાર આપણા બાળકો ઉપર હોય છે, ઘણી બધી વાર આપણા ધંધા અને રોજગાર ઉપર હોય છે, ઘણી બધી વાર આપણી સુંદરતા ઉપર હોય છે, ઘણી બધી વાર આપણા એજ્યુકેશનની ઉપર હોય છે, ઘણી બધી વાર આપણા કુટુંબો અને આપણા બેકગ્રાઉન્ડ ઉપર હોય છે, આપણા બેંક બેલેન્સ પર હોય છે, અને ઘણી વાર આપણી ગાડીઓ ઉપર હોય છે. અહીં ગાય છે, અહીં કહેશે કે આપણે જે સ્વીકારીશ તેના પ્રેરિત પ્રમુખ યાજક ઈસુ પર લક્ષ રાખો. અને આપણા જીવનનું કેન્દ્ર સ્થાન અને આપણા જીવનનું લક્ષ્ય એ પક્ષીની આંખ આપણો પ્રભુ ઈસુ હોવો જોઈએ. આગળ જો આપણે જોઈએ તો આ લેખક આપણને ક્યાં દોરે છે? કહે છે કે હી ઇઝ અબોવ મોજીસ. મૂસા કરતા તે મહાન છે, પ્રબોધકો કરતા મહાન છે, દૂતો કરતા મહાન છે, પ્રમુખ યાજક કરતા મહાન છે. હવે અહીં ગાડી કહે છે કે એ મૂસા કરતા મહાન છે. અને તમે જોશો તો અહીં ગાડી 7 વખત ઘર શબ્દ વાપરવામાં આવે છે. બીજા અધ્યાયથી 6 અધ્યાય બીજી કલમથી તો 6 કલમ, આ આટલી કલમ અંદર 7 વખત ઘર શબ્દ વાપરવામાં આવ્યો છે, ગોડ્સ હાઉસ. અને જેમાં મૂસાએ પણ સેવા કરી અને પ્રભુ ઈસુએ પણ સેવા કરી, પણ બંનેની સેવા એ જુદા જુદા પ્રકારની હતી. પણ અહીં ગાડી 7 વખત ઘર શબ્દ વાપરવામાં આવ્યો છે. નાઉ વોટ ઇઝ ધીસ હાઉસ? જો આપણે ઘર શબ્દ લઈએ તો આ પણ પ્રભુનું ઘર છે, આપણું ઘર છે. પરંતુ અહીંયા કયા અનુસંધાનમાં આ ઘર શબ્દ વાપરવામાં આવ્યો છે? કે જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નિમનાર પ્રત્યે વિશ્વાસુ હતો. કેમ કે જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ તેમ એને મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો. મૂસાનું ઘર કયું હતું? મૂસાનું ઘર કયું હતું? ઇસરાયલ પ્રજા. કેટલા હતા? 3 મિલિયન, 30 લાખ લોકો. તો અહીં ગાડી એ અનુસંધાનમાં આ ઘર શબ્દ વાપરવામાં આવ્યો છે કે મૂસા તેના ઘર ઉપર વિશ્વાસ હતો, કે 30 લાખ લોકો એની ઉપર મૂસાને એક સેવક તરીકે, કારભારી તરીકે મૂકવામાં આવ્યો હતો, અને એ આખા ઘર ઉપર એ વિશ્વાસ હતો. આ રીતે અહીં ગાડી આ શબ્દનો અર્થ વાપરવામાં આવ્યો છે. પરંતુ કહે છે કે ઘર, જેમ ઘર કરતાં ઘર બાંધનારને વિશેષ માન ઘટે છે, તેમ મૂસા કરતાં વિશેષ માન મળવાને યોગ્ય ગણવામાં આવ્યો છે. તો પ્રભુ ઈસુ એ જે ઘરનો બાંધનાર છે, હી ઇઝ આર્કિટેક્ટ એન્ડ બિલ્ડર. મૂસા તો એ ઘર ઉપર કારભારી હતો, ચોક્કસ એને માન મળવું જોઈએ અને મળ્યું, પણ એના કરતાં વિશેષ માન એ પ્રભુ ઈસુને મળવું જોઈએ, કારણ કે એ ઘરનો બાંધનાર છે. હી ઇઝ ધ આર્કિટેક્ટ એન્ડ બિલ્ડર ઓફ ધીસ હાઉસ. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં સેવકની પેટે વિશ્વાસુ હતો. હી વોઝ ઓબિડિયન્ટ એન્ડ હી વોઝ ફેથફુલ. પણ કહે છે કે પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. તો આપણે તેનું ઘર છીએ, આપણે તેનું ઘર છીએ. તો આપણે પ્રભુ ઈસુને સાંભળવા જોઈએ, પ્રભુ ઈસુનું માન રાખવું જોઈએ, પ્રભુ ઈસુને માન આપવું જોઈએ અને આપણા જીવનમાં તેનું સ્થાન અગત્યનું હોવું જોઈએ. ઈસરાયલ પ્રજા પર એ ફક્ત સેવક હતો, પરંતુ આપ એ માલિક છે અને એ તમારા અને મારા ઘર અને જીવનનો એ માલિક છે. અમેરિકા મોટા મોટા સ્ટેટ આવેલા છે ને, મોન્ટાના સ્ટેટમાં મોટા મોટા રેન્ચીસ આવેલા હોય છે, મોટા મોટા રેન્ચીસ આવેલા હોય છે, મોટું આલિશાન માલિકનું ઘર હોય અને કપલ ઓફ માઇલ્સનો વિસ્તાર હોય અને પુષ્કળ ઘોડા હોય ને ઘણું બધું હોય. એક નોકર ત્યાં ગાડી હતો અને એના કઝિનને બીજા સ્ટેટમાંથી લઈને આવ્યો. ત્યારે આ છોકરા, નાના છોકરાએ કહ્યું કે મારે તો આ ઘર જોવું છે. અને એણે કીધું કે ના, આપણાથી ત્યાં ના જવાય કારણ કે એ માલિકનું ઘર છે. થોડો સમય પછી એણે ઘોડાઓ જોયા અને બધું જોયું, તો કે મને ઘોડા પર બેસવું છે. કોઈ પણ વસ્તુ છોકરો કહે તો આ એના અંકલ કહે છે કે નો વે, એ બધું માલિકનું છે, આપણાથી એને ના થાય. થોડા સમય પસાર થયો અને આ માલિકના છોકરા સાથે, જે નાનો છોકરો હતો એની સાથે આ છોકરાની દોસ્તી થઈ ગઈ. અને દોસ્તી થઈ ગઈ એટલે આ છોકરો આ છોકરાને એના ઘરમાં લઈ ગયો. અને પછી જોવાનું શું હોય, ઘોડા પર સવારી કરવાની મળી અને છેક રસોડા સુધી અને રેફ્રિજરેટર ખુલ્લું ને બધો અધિકાર આ છોકરાને મળ્યો. બીકોઝ એ સન હેઝ એ ગ્રેટર લિબર્ટી ધેન અ સર્વન્ટ. મોઝિસ વોઝ જસ્ટ એ સર્વન્ટ, જીઝસ વોઝ અ માસ્ટર એન્ડ હી ઇઝ અ બિલ્ડર એન્ડ આર્કિટેક્ટ. અને એ અધિકાર, છોકરા બનવાનો અધિકાર તમને અને મને મળે છે. વોટ અ ગ્રેટ હેરિટેજ એન્ડ વોટ અ ગ્રેટ બ્લેસિંગ એન્ડ પ્રિવિલેજ વી હેવ ઇન અવર લોર્ડ એન્ડ સેવિયર. સો આપણે આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુ તરફ આપણે ધ્યાન રાખવાનું છે. આપણે તેમને વધારે માન આપવાનું છે, બિકોઝ હી ઇઝ ધ ઓલ્ડર, હી ઇઝ ધ બિલ્ડર એન્ડ આર્કિટેક્ટ ઓફ ધીસ હાઉસ. પ્રભુ તો કરતા મહાન છે, દૂતો કરતા મહાન છે અને મૂસા કરતા તેઓ મહાન છે. પ્રભુ ઈસુનું સ્થાન કોઈ લઈ શકે નહીં, પ્રભુ ઈસુની બરાબરી કોઈ કરી શકે નહીં. કોઈ દૂતને, કોઈ પ્રબોધકને તેમણે જગત પર મોકલ્યા નહીં કે જાઓ ને મારા બદલે તમે પ્રાણ આપો. ના, હી બીકેમ મેન. અને તેથી આપણું કેન્દ્ર સ્થાન એ હોવું જોઈએ. અહીંયા ચેતવણી પણ આપવામાં આવી છે. જો તમે બીજો અધ્યાય અને તેની 1-3 કલમ જોશો તો ત્યાં પણ લખ્યું તો આપણે એવા મહાન તારણ વિશે બે દરકાર રહીએ તો સી રીતે બચીશું. આ પહેલી ચેતવણી છે. બીજી ચેતવણી પણ 3 અધ્યાય ને 12 કલમમાં ત્યાં પણ લખવામાં છે કે હે ભાઈઓ તમે સાવધ રહો. કારણ કે આ મૂસા ઇસરાયલ પ્રજાને દોરી લઈ ગયો, કનાન દેશની બોર્ડર સુધી દોરી લઈ ગયો. અને જ્યારે કાદેશ બારનિયા પર આવીને ઊભા રહ્યા અને 40 દિવસ પછી તો જાસૂસે પાછા આવ્યા અને આશીર્વાદ લઈને આવ્યા. આશીર્વાદ કેવો હતો ખબર છે? ખભાની ઉપર મોટી લાકડી આમ બે જણા ટાંગેલી હતી અને એમાં જ રાક્ષસની લૂમો લટકાયેલી હતી. એ આશીર્વાદ લઈને આવેલા. અને પાછલા સમયની અંદર રાતો સમુદ્ર પાર કર્યો, પાણી પીધું, એ બધું જ ભૂલી ગયા. અને અહીં ગાળી એ લોકોએ કચકચ કરી, કકડાટ કરી મૂક્યો. કહે છે કે રાત્રે તંબુઓમાં લોકો રડ્યા. 30 લાખ લોકો હતા વાળા, એમાંથી 10-15 લાખ લોકો તો રડ્યા છે રાત્રે. અને ઇટ વોઝ અ ડેઝર્ટ. અને કેવું કેવું થયું હશે? અને કે ચાલો આપણે સરદાર ઠરાવીને પાછા જઈએ, આપણે મૂસાને પથ્થરે મારીએ. અને તેથી કહે છે કે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહીં. મૂસા તેઓને એક ટેન્ટેટિવલી, પરમેનન્ટ નહીં પણ એવા ટેન્ટેટિવલી પ્રોમિસ લેન્ડમાં એ લઈ જવા માંગતો હતો કે જ્યાં તેઓને શાંતિ અને આરામ મળે. પણ સાચી શાંતિ, સાચું સુખ અને સાચો સાચો આરામ એ પ્રભુ ઈસુમાં છે, એના સિવાય નહીં. પેલો તો મૂસા તો સિમ્બોલિક દ્રષ્ટિએ એ લોકોને લઈ ગયો, પણ સાચી શાંતિ અને આરામ. અને તેથી કહે છે કે ઓ વૈતૃક નાવ ભારતી દાવ, તમારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. અને એ સાચી શાંતિ એ પ્રભુ ઈસુમાં છે. અને આ લોકો કચકચ કરી મૂકે છે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહીં. જો મૂસા દ્વારા આ યહૂદી લોકોનો આગેવાન એ મૂસા હતો, બરોબર છે? અને તેથી કહે છે કે જો મૂસાનું તેઓએ સાંભળ્યું નહીં. અને તેથી લૂકના 16:16 જેમ કહે છે કે મૂસા અને પ્રબોધકો છે, કહે છે ના, કોઈ મોઈલામાંથી ઉઠીને જાય તો તેનું સાંભળે. અરે મૂસાના પ્રબોધકો છે, જો તેમનું નહીં સાંભળશે તો મોઈલામાંથી કોઈ ઉઠીને જશે તેનું ક્યાં સાંભળવાના છે? જો મૂસાનું તેઓએ સાંભળ્યું નહીં તો વાલા, આ તો જીવંત વચન જે પ્રભુ ઈસુએ તમને મને આપ્યું છે, જો તેનું આપણે નહીં સાંભળીએ. મૂસાનું જે સાંભળ્યું નહીં અને 40 વર્ષનો રઝળપાટ તેઓને ભોગવવો પડ્યો. અને એ 30 લાખ, સ્કોલર કહે છે કે 30 લાખ લોકો હતા, અને એ 40 વર્ષની અંદર આખી પેઢી અરણ્યમાં ખલાસ થઈ. તેઓએ ચમત્કારો જોયા અને છતાં પણ સાંભળ્યું નહીં. આ જીવંત વચન તમારી પાસે ને મારી પાસે છે. જો આપણે નહીં સાંભળીએ તો શું આપણા હાલ તેઓના જેવા ન થઈ શકે? અને તેથી કહે છે કે ભાઈઓ, તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ભૂંડું થાય અને તેમ તે જીવતા દેવથી દૂર જાય. So to it, brothers, that none of you has a sinful, unbelieving heart that turns away. Gujarati ma pacha jai and English ma turns away from the living God. Manas padi jai to e pacho uthi shake. Parantu hu aa direction ma jau chu. મેં પ્રભુ ઈસુના પ્રેમ જોયો, મેં પ્રભુ ઈસુના આશીર્વાદ જોયા. વર્ષો વર્ષો સુધી, રવિવાર સુધી પ્રભુ ઈસુના વચનો સાંભળ્યા, તેના પ્રેમનો મેં અનુભવ કર્યો. અને જ્યારે જ્યારે સમય આવ્યો ત્યારે હું આ જગ્યાએથી હું પાછો ફરી જાઉં. પડી જવાથી ઊભું થઈ શકાશે, પણ ઇટ ઇઝ વેરી ઇમ્પોસિબલ કે જો તમે પાછા ફરી જાઓ છો, તમારા હૃદય સંદેશાઓ સાંભળવાથી જો સત્યને તમે સ્વીકારતા નથી તો સમય જતા એ સત્યને સ્વીકારવું અઘરું બની જાય છે. કેમ? કારણ કે હૃદય એટલું કઠણ થઈ જાય છે, અને સત્યને સ્વીકારી શકતા નથી, અને તેથી તેઓના અવિશ્વાસને કારણે તેઓ વચનના દેશમાં પ્રવેશ કરી શક્યા નહીં. અને મૂસાનું તે સાંભળ્યું નહીં તો આ છેલ્લા દિવસોમાં ઈશ્વર જે પોતાના એકાને એકાકીજની પુત્ર દ્વારા આપણી સાથે બોલ્યો કે જે માણસ બન્યો અને તેણે વધસ્તંભ પર પોતાનું જીવન આપી દીધું, અને ત્યારે આપણે છોકરા અને તેના છોકરીઓ અને આપણા બાળકો બન્યા છે. તો આપણે આ વચનો પર વધારે લક્ષ રાખવાનું છે, આપણા વિશ્વાસના અગ્રેસર પ્રભુ ઈસુની તરફ લક્ષ રાખવાનું છે. આપણું કેન્દ્ર સ્થાન ગમે તે હોય, પણ આ દિવસોમાં આપણે આપણા વિશ્વાસના અગ્રેસર ઈસુની તરફ લક્ષ રાખીએ. પ્રભુ આ વચનો સમજવા માટેની કૃપા આપણને આપે. પ્રભુ તમારો આભાર માન્યો છે. એ ઇસરાયલ પ્રજાએ મૂસાનું સાંભળ્યું નહીં, એ ઇસરાયલ પ્રજાએ પ્રબોધકોનું સાંભળ્યું નહીં. મેં પ્રાત કાળે ઉઠીને મારા પ્રબોધકોને મોકલ્યા, તેઓએ સાંભળ્યું નહીં. પ્રભુ આ વચન અમારી પાસે છે, આ વચન અમારી પાસે છે. તમારા પવિત્ર આત્મા અમારી મધ્ય હજી સુધી કાર્ય કરે છે. જો અમે તેનું સાંભળીશું નહીં તો પ્રભુ એના પરિણામ અમારે ભોગવવાના છે. કારણ કે ધીસ ઇઝ ધ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી થ્રુ અવર લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, યોર ઓનલી બિગોટન સન, કે જે અમારા પ્રભુ અને અમારો સ્વામી અને અમારા જીવનનો માલિક બને છે. જો એનું અમે નહીં સાંભળીએ તો પ્રભુ અમે ક્યાંય નહીં રહીએ. અમારી એ પ્રાર્થના છે પ્રભુ, અમારા હૃદયો એટલા કઠણ ન થઈ જાય કે અમે તમને સાંભળીએ નહીં, અમે તમને વાંચીએ નહીં, અમે તમને સ્વીકારીએ નહીં, અને અમારા જીવનમાં તમને સ્થાન આપીએ ને એવું ના થવા દો પ્રભુ. અમારી સહાય અને અમારી મદદ તમે બનો, અમારી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના મોટા નામમાં માંગીએ છીએ. આમેન.